એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે નો સતત ચર્ચામાં રહે છે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. એના વિશે ઘણી વાતો થાય છે, પણ ક્યારેક ગેરસમજો પણ હોય છે.
નમસ્કાર. હા, બરાબર કહ્યું. અને આપણી આજની વાતચીતનો આધાર રહેશે ખાલિદ કોર્સરના કાર્યો. એમના પુસ્તકો જેમ કે ઇન્ટરનેશનલ માઇગ્રેશન અને ઇન્ટરનેશનલ માઇગ્રેશન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એમાં રજૂ થયેલા વિચારો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું.
અને આ વિષય અત્યારે ખરેખર કેટલો પ્રાસંગિક છે નહીં. દુનિયા જાણે નાની થઈ ગઈ છે, લોકો અહીંથી ત્યાં જઈ રહ્યા છે, એની અસર બધે જ છે, રાજકારણ, અર્થતંત્ર, સમાજ.
બરાબર.
પણ માહિતી ઘણીવાર અધૂરી લાગે અથવા કોઈ એક તરફી.
સાચી વાત. એટલે જ અમારો પ્રયાસ રહેશે કે આ જટિલ વિષયને થોડો સરળ બનાવીએ. ખાલિદ કોર્સરના સંશોધન આધારિત તટસ્થ અભિગમથી એના જુદા જુદા પાસા સમજીએ. ચાલો શરૂ કરીએ.
તો વાત આગળ વધારીએ પહેલાં જરા લેખક વિશે જાણીએ. ખાલિદ કોર્સર કોણ છે અને આ વિષય પર એમનો મત આટલો મહત્વનો કેમ ગણાય છે?
ખાલિદ કોર્સર, જુઓ, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર અને શરણાર્થીઓના મુદ્દા પર દુનિયાના ટોચના નિષ્ણાતોમાંથી એક છે. એમની પાસે ખાલી શૈક્ષણિક જ્ઞાન નથી, પણ વ્યવહારુ અનુભવ પણ બહોળો છે. એમણે યુનિવર્સિટી કોલેજ લંડન, જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી જેવી જગ્યાએ ભણાવ્યું છે, સંશોધન કર્યું છે.
એટલે કે એકેડેમિક અને પ્રેક્ટિકલ બંને સ્તરે કામ કર્યું છે.
ચોક્કસ. અને એ જ એમની ખાસિયત છે. તેમણે યુએન, યુરોપિયન યુનિયન, ઘણી સરકારોને પણ સલાહ આપી છે સ્થળાંતર નીતિઓ ઘડવામાં. હાલ તેઓ ગ્લોબલ કમ્યુનિટી એન્ગેજમેન્ટ એન્ડ રેઝિલિયન્સ ફંડ, GCERF, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. એટલે એમને જમીની હકીકતોની, લોકોની મુશ્કેલીઓની અને નીતિ બનાવવામાં કેવા પડકારો આવે એની ઊંડી સમજ છે. એમનો દૃષ્ટિકોણ વૈશ્વિક છે.
તો એમના પુસ્તકોનો મુખ્ય સૂર શું છે? ખાલિદ કોર્સર શું કહેવા માંગે છે?
એમનો મૂળ તર્ક એમ કહીએ ને એ છે કે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોઈ અચાનક આવી પડેલી મુસીબત નથી જેને આપણે બસ રોકી દેવાની છે, એવું નથી. એ તો માનવ ઇતિહાસનો એક ભાગ છે, સભ્યતાનું એક લક્ષણ.
એટલે એને ખાલી સારું કે ખરાબ ના લેબલથી ના જોવાય. ઘણીવાર ચર્ચા ત્યાં જ અટકી જાય છે, ફાયદો કે નુકસાન.
બિલકુલ. કોસર એ જ કહે છે એની જટિલતા સમજવી પડે. એમનો હેતુ વાંચકોને તથ્યોને વિશ્લેષણ આપવાનો છે, જેથી રાજકીય નારાબાજીથી ઉપર ઉઠીને સમજી વિચારીને વાત કરી શકાય. પુસ્તકો આપણને વ્યાખ્યાઓથી શરૂ કરાવે છે. સ્થળાંતર કરનાર કોણ, શરણાર્થી કોણ, પછી ઇતિહાસ, આજના કારણો, લોકોના અનુભવો, દેશો પર થતી અસરો, કાયદા કાનૂન, બધું જ.
તો આ પુસ્તકો કોના માટે છે? ફક્ત નિષ્ણાતો માટે?
ના ના, એવું નથી. ભલે વિષય ગહન છે, પણ એમની લખવાની રીત સરળ છે, સામાન્ય માણસ પણ સમજી શકે. કારણ કે આ મુદ્દો આપણા બધાને સ્પર્શે છે. અર્થતંત્ર, સંસ્કૃતિ, ઓળખ, બધું જ. વિદ્યાર્થીઓ, નીતિ ઘડનારા, પત્રકારો કે કોઈ પણ જાગૃત નાગરિક, બધા માટે ઉપયોગી છે.
ચાલો હવે થોડા મુખ્ય મુદ્દાઓ પર ઊંડા ઉતરીએ. પહેલો સવાલ, સ્થળાંતર કરનાર એટલે કોણ અને લોકો શા માટે જાય છે? આ શબ્દો માઇગ્રન્ટ, રેફ્યુજી, અસાઇલમ સીકર ઘણીવાર ભેળસેળ થઈ જાય છે.
હા, કોસર અહીં સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે. સ્થળાંતર કરનાર એટલે માઇગ્રન્ટ. આ એક મોટો શબ્દ છે જે કોઈ પણ પોતાનો સામાન્ય રહેઠાણનો દેશ બદલે એના માટે વપરાય, પણ એની અંદર કાયદાકીય અને માનવીય રીતે ભેદ છે. શરણાર્થી એટલે કે રેફ્યુજી એ એવી વ્યક્તિ છે જે અત્યાચાર, યુદ્ધ કે હિંસાના ડરથી ભાગી હોય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જરૂર હોય. આશ્રય શોધનાર એટલે અસાઇલમ સીકર, જેણે શરણાર્થી તરીકે અરજી કરી છે પણ નિર્ણય બાકી છે. અને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિ એટલે IDP, જે દેશની અંદર જ ઘર છોડવા મજબૂર થઈ હોય. આ બધા કાનૂની ભેદ મહત્વના છે, કારણ કે એના આધારે વ્યક્તિના અધિકાર નક્કી થાય.
પણ શું જીવનમાં આ ભેદ આટલો સ્પષ્ટ હોય છે?
એ પણ સાચી વાત. કોસર પણ માને છે કે વાસ્તવિકતામાં ઘણીવાર કારણો મિશ્ર હોય છે. કોઈ આર્થિક કારણોસર નીકળે પણ સાથે સાથે અસુરક્ષા પણ હોય એટલે નક્કી કરવું અઘરું પડે.
અને સ્થળાંતરના કારણો? શું ફક્ત પૈસા કમાવવા માટે જ લોકો જાય છે?
ના, બિલકુલ નહીં. કૌસર કહે છે કારણો જટિલ છે. એ પુશ અને પુલ ફેક્ટર્સની વાત કરે છે. પુશ એટલે જે ધક્કો મારે છે, દેશ છોડવા મજબૂર કરે, જેમ કે ગરીબી, બેરોજગારી, તકનો અભાવ. પણ સાથે રાજકીય દમન, હિંસા, માનવ અધિકારનું ઉલ્લંઘન અને હવે તો પર્યાવરણીય ફેરફારો પણ, દુષ્કાળ, પૂર.
અને પુલ ફેક્ટર્સ જે આકર્ષે છે?
હા, એમાં સારી નોકરી, ઊંચો પગાર, સ્થિરતા, સલામતી, સારું શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ. પરિવાર જો ત્યાં હોય તો એમની સાથે જોડાવાની ઈચ્છા, એક અંદરે બહેતર જીવનની આશા. અને કૌસર એ પણ કહે છે કે આ નિર્ણય ઘણીવાર વ્યક્તિગત નહીં પણ આખા પરિવારનો હોય છે. એક સ્ટ્રેટેજી, અને જે લોકો પહેલેથી ગયા હોય એમનું નેટવર્ક પણ મદદ કરે છે, ખેંચે છે.
લોકો એમ માને છે કે સ્થળાંતર જાણે હમણાં હમણાં શરૂ થયું છે, પણ શું એ સાચું છે?
ના, કૌસર યાદ અપાવે છે કે આ તો માનવ ઇતિહાસ જેટલું જૂનું છે.
ખરેખર? દાખલા તરીકે
તમે જુઓ, સંસ્થાનવાદ વખતે યુરોપિયનો દુનિયાભરમાં ગયા. ગુલામ વેપારમાં લાખો આફ્રિકનોને લઈ જવાયા. વિશ્વયુદ્ધો પછી કરોડો લોકો વિસ્થાપિત થયા. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે થયેલું સ્થળાંતર ઇતિહાસ ભરેલો છે. આજે પણ ઘણા માર્ગો ઐતિહાસિક જોડાણોને કારણે જ છે, જેમ કે જૂના સામ્રાજ્યો અને તેમના દેશો વચ્ચે.
અને ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણનો આમાં શું રોલ છે?
કૌસર સ્પષ્ટ કહે છે, સ્થળાંતર એ વૈશ્વિકરણનો જ એક હિસ્સો છે, એનાથી અલગ નથી. વિચારો, મુસાફરી કેટલી સહેલી થઈ ગઈ. પ્લેન, ઇન્ટરનેટ, ફોન, આ બધાથી દુનિયા નાની થઈ. જાણકારી મળે, જવાનું સહેલું બને, સંપર્કમાં રહેવું સહેલું બને. આંતરરાષ્ટ્રીય વેપાર, કંપનીઓ, એનાથી પણ લોકોની હેરફેર વધી. અને કૌસર એક મજાનો મુદ્દો ઉઠાવે છે. આપણે પૈસા અને માલસામાનની હેરફેરને પ્રોત્સાહન આપીએ છીએ, ફ્રી ટ્રેડ, પણ માણસોની હેરફેર પર, એના પર નિયંત્રણો વધારતા જઈએ છીએ. આ કેવો વિરોધાભાસ!
આ વાત વિચારવા જેવી છે.
અને એક આંકડો જે કદાચ ચોંકાવી દેશે. કૌસર કહે છે, મોટા ભાગનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વિકાસશીલ દેશોથી વિકસિત દેશોમાં નથી થતું.
તો ક્યાં થાય છે?
એક વિકાસશીલ દેશમાંથી બીજા વિકાસશીલ દેશમાં, સાઉથ સાઉથ માઇગ્રેશન જેને કહેવાય. આપણું ધ્યાન ભલે યુરોપ અમેરિકા પર હોય, પણ આફ્રિકાના દેશો વચ્ચે, એશિયામાં, લેટિન અમેરિકામાં થતું સ્થળાંતર ખૂબ મોટું છે.
બાપરે, આ તો ખરેખર આપણી સામાન્ય સમજ કરતાં ઊંટું છે. સારું, હવે અસરોની વાત કરીએ. જે દેશમાંથી લોકો જાય છે, મૂળ દેશ, એના પર શું અસર થાય? શું નુકસાન જ થાય?
ના, અહીં પણ ફાયદા નુકસાન બંને છે. સૌથી મોટો ફાયદો છે રેમિટન્સ, વિદેશથી મોકલાતા પૈસા. ઘણા દેશો માટે તો આ વિદેશી સહાય કરતાં પણ મોટો સ્ત્રોત છે. તેનાથી ગરીબી ઘટે, શિક્ષણ આરોગ્યમાં ખર્ચ થાય, સ્થાનિક બજાર ચાલે. બીજું, ડાયાસ્પોરા એટલે કે વિદેશમાં વસેલા લોકો, એ પણ જ્ઞાન, રોકાણ, વ્યાપાર દ્વારા મદદ કરી શકે. અને ક્યારેક લોકો નવી સ્કિલ શીખીને પાછા આવે તો એનો પણ ફાયદો થાય, બ્રેન ગેઇન.
અને નુકસાન, બ્રેન ડ્રેન વિશે શું?
હા, એ મુખ્ય નકારાત્મક અસર છે. જ્યારે ડોક્ટર, એન્જિનિયર, ભણેલા ગણેલા લોકો દેશ છોડી જાય ત્યારે દેશના વિકાસને અસર પડે, ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ જેવી સેવાઓ નબળી પડે. પરિવારો તૂટે, વૃદ્ધો એકલા રહી જાય, એની સામાજિક અસરો પણ છે.
અને જે દેશોમાં લોકો જાય છે, ગંતવ્ય દેશો, ત્યાં શું અસર થાય? ત્યાં તો બહુ ચર્ચા થાય છે આ મુદ્દે.
હા, ત્યાં પણ મિશ્ર ચિત્ર છે. કૌસર પુરાવા પર ભાર મૂકે છે. આર્થિક રીતે જુઓ તો ઘણા વિકસિત દેશોમાં વસ્તી ઘટી રહી છે, વૃદ્ધ થઈ રહી છે, તો શ્રમબળ પૂરું પાડવા સ્થળાંતરીઓ જરૂરી બને છે. એવા કામો કરવા માટે જે સ્થાનિકો નથી કરતા, ખેતી, બાંધકામ, સફાઈ, કેરવર્ક, તેઓ ટેક્સ ભરે છે, ખરીદી કરે છે, અર્થતંત્રને વેગ આપે છે, ઘણા નવા બિઝનેસ પણ શરૂ કરે છે.
અને સામાજિક સાંસ્કૃતિક રીતે?
એનાથી સમાજમાં વિવિધતા આવે છે, નવા વિચારો, ભાષા, ખાણીપીણી, સંગીત, સમાજ વધુ જીવંત બને.
પણ પડકારો? જાહેર સેવા પર બોજ, નોકરીઓ જવાનો ડર, સંસ્કૃતિનો ટકરાવ, આ બધી વાતોનું શું?
પડકારો છે, કૌસર ના નથી કહેતા, મુખ્ય છે સામાજિક એકીકરણ, નવા આવેલા અને જૂના લોકો વચ્ચે સુમેળ, સાંસ્કૃતિક તફાવતોથી ગેરસમજ થઈ શકે. જો બહુ બધા લોકો એકસાથે આવે તો શરૂઆતમાં સેવાઓ પર દબાણ આવે. નોકરી અને પગાર પર અસરની વાત કરીએ તો મોટાભાગના સંશોધનો કહે છે કે એકંદરે બહુ ઓછી અસર છે. હા, કદાચ ઓછી સ્કિલવાળા સ્થાનિકો પર થોડી અસર પડે, પણ અર્થતંત્રને ફાયદો થાય. અને આપણી સંસ્કૃતિ ખતરામાં છે એવો ડર પણ રાજકીય મુદ્દો બને છે. કોસર કહે છે કે સફળ એકીકરણ માટે બંને પક્ષે પ્રયાસ જરૂરી છે. નવા આવનારાએ નિયમો અપનાવવા પડે અને સમાજે એમને સમાવવા તૈયાર રહેવું પડે.
એક શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, ગેરકાયદેસર સ્થળાંતર. જો કે તમે કહ્યું અનિયમિત શબ્દ વધુ યોગ્ય છે. આ વિશે કોસર શું કહે છે?
હા, કોસર ગેરકાયદેસરને બદલે અનિયમિત શબ્દ વાપરવાનું પસંદ કરે છે. કારણ કે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર ન હોય, તેની સ્થિતિ અનિયમિત હોઈ શકે. આ એ સ્થળાંતર છે જે દેશના નિયમો તોડીને થાય, વિઝા વગર આવવું કે વિઝા પૂરા થયા પછી રોકાવવું. કોસર કહે છે કે આવું ઘણીવાર એટલા માટે થાય છે કે કાયદેસરના રસ્તા બહુ મુશ્કેલ અથવા બંધ હોય છે. જ્યારે જરૂરિયાત હોય અને રસ્તા ન હોય ત્યારે લોકો જોખમી અનિયમિત માર્ગો અપનાવે છે.
અને એમાં જોખમ કેટલું?
ખૂબ જ. માનવ તસ્કરોના હાથમાં ફસાઈ શકે છે, અસુરક્ષિત મુસાફરીમાં જીવ ગુમાવી શકે છે, પહોંચી જાય તો પણ કાયદાકીય દરજ્જો ન હોવાથી શોષણનો ભોગ બને, ઓછા પૈસા, ખરાબ કામ, રહેવાની અગવડ, અને પકડાઈને દેશ નિકાલ થવાનો ડર તો ખરો જ. રાજ્યો માટે પણ આ કાયદો, વ્યવસ્થા અને સુરક્ષાનો પડકાર છે.
સ્થળાંતર કરનારાઓમાં એક ખાસ જૂથ છે શરણાર્થીઓનું. એમની સ્થિતિ અલગ છે, ખરું ને?
અર્થી એ છે જે અત્યાચાર, યુદ્ધ, હિંસાના ગંભીર ડરને કારણે ભાગ્યો હોય અને પોતાના દેશ પાછો ના જઈ શકે. એમના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કાયદા છે. મુખ્ય છે 1951નું શરણાર્થી સંમેલન.
એમાં શું મુખ્ય છે?
સૌથી મુખ્ય સિદ્ધાંત છે નોન રિફૂલમેન્ટ, એટલે કે કોઈ દેશ શરણાર્થીને એવા દેશમાં પાછો ના મોકલી શકે જ્યાં એના જીવને જોખમ હોય. આ એમનો મૂળભૂત અધિકાર છે.
પણ આજે તો શરણાર્થીઓની સંખ્યા બહુ વધી ગઈ છે અને દેશો પર દબાણ પણ છે.
સાચી વાત છે. વિસ્થાપિત લોકોની સંખ્યા વિક્રમી સ્તરે છે અને મોટાભાગના શરણાર્થીઓ વિકાસશીલ દેશોમાં જ આશ્રય લે છે, જેમની પાસે સંસાધનો ઓછા હોય છે, એટલે એમના પર બહુ બોજ આવે છે. વિકસિત દેશોમાં પણ સિસ્ટમ પર દબાણ છે અને નીતિઓ કડક થઈ રહી છે. કોસર અહીં ફરી આંતરરાષ્ટ્રીય સહકાર અને જવાબદારીની વહેંચણી પર ભાર મૂકે છે. આ વૈશ્વિક સમસ્યા છે, ઉકેલ પણ સહિયારો જ જોઈએ.
તો આખી ચર્ચામાંથી મુખ્ય કયા વિચારો તારવી શકાય? પહેલો કયો ગણાય?
મારા મતે પહેલો અને પાયાનો વિચાર, સ્થળાંતર એ સામાન્ય માનવ ઘટના છે, કોઈ કટોકટી નથી. એને કટોકટી ગણવાથી આપણે એના યોગ્ય સંચાલન પર ધ્યાન નથી આપી શકતા.
બરાબર. બીજો મુદ્દો કદાચ એ વ્યાખ્યાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો.
હા, સ્વૈચ્છિક 20 બળજબરીપૂર્વક, નિયમિત 20 અનિયમિત. આ કાનૂની ભેદ ઉપયોગી છે, પણ વાસ્તવિકતા વધુ જટિલ છે. લોકોના અનુભવો મિશ્ર હોય છે. લેબલ ઘણીવાર સાચી સ્થિતિ છુપાવી દે છે.
અને નીતિ નિર્માણ વિશે?
ત્રીજું, પુરાવા આધારિત નીતિનું મહત્વ. નીતિઓ રાજકીય રેટરિક કે લોકોની ભાવનાઓને બદલે નક્કર ડેટા અને સંશોધન પર આધારિત હોવી જોઈએ. ઘણી માન્યતાઓ ખોટી હોય છે. ભારતમાં પણ આ જરૂરી છે.
અને છેલ્લે સહકાર.
ચોક્કસ. ચોથો મુદ્દો, સ્થળાંતર વૈશ્વિક ઘટના છે, એના સંચાલન માટે આંતરરાષ્ટ્રીય સહકાર અનિવાર્ય છે. કોઈ એક દેશ એકલો આ નહીં કરી શકે. સરહદો પાર સહકાર, બોજની વહેંચણી જરૂરી છે.
કોસરના કામમાં કેટલાક યાદગાર વિચારો છે, જેમ કે પહેલો, સ્થળાંતર એ ઉકેલવાની સમસ્યા નથી પરંતુ સંચાલિત કરવાની વાસ્તવિકતા છે. આ શું કહેવા માંગે છે?
આ કહે છે કે સ્થળાંતરને રોકવું શક્ય નથી, ધ્યાન એને મેનેજ કરવા પર હોવું જોઈએ. કેવી રીતે એને સુરક્ષિત બનાવવું, ફાયદા વધારવા, નુકસાન ઘટાડવું, એના પર ફોકસ.
બીજો વિચાર, સ્વૈચ્છિક અને બળજબરીપૂર્વક સ્થળાંતર વચ્ચેનો તફાવત કાયદાશાસ્ત્રીઓ માટે વધુ ઉપયોગી છે, સ્થળાંતરીઓના અનુભવો સમજવા માટે ઓછો.
આ ફરી એ જ વાત,
કાયદો અને માનવ અનુભવ વાસ્તવિકતા જટિલ છે, કારણો મિશ્ર હોય છે.
અને પેલી આંકડાકીય હકીકત, મોટાભાગના સ્થળાંતરીઓ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં નહીં પરંતુ એક વિકાસશીલ દેશમાંથી બીજામાં જાય છે.
આ આપણી સામાન્ય માન્યતાને તોડે છે. સાઉથ સાઉથ સ્થળાંતર પર ધ્યાન આપવું જરૂરી છે, જેની ઘણીવાર અવગણના થાય છે.
અને શાસન અંગે છેલ્લો વિચાર, આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના શાસન માટે સરહદો પર નિયંત્રણ જ નહીં, સરહદો પાર સહકારની જરૂર છે.
આ ફરી સહકારની વાત પર ભાર મૂકે છે. ખાલી નિયંત્રણ પૂરતું નથી, મૂળ કારણો સમજવા, સાથે મળીને રસ્તા કાઢવા જરૂરી છે.
આ બધી જાણકારી વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ લાગે, નીતિ ઘડધારાઓ માટે શું ઉપયોગી છે?
એમના માટે તો આ ખૂબ જ મહત્વનું છે. તથ્યોના આધારે નીતિઓ બનાવવી, વધુ માનવીય અને અસરકારક. સ્થળાંતરીઓના સમાવેશ માટે સારા કાર્યક્રમો બનાવવા જે આખા સમાજને ફાયદો કરાવે.
અને સામાન્ય નાગરિકો માટે આપણે શું શીખી શકીએ?
આપણે આ મુદ્દાને વધુ ઊંડાણથી સમજી શકીએ, સમાચારો અને નિવેદનોનું મૂલ્યાંકન કરી શકીએ, પોતાના પૂર્વગ્રહોને ઓળખી શકીએ, ચર્ચાઓમાં વધુ સારી રીતે ભાગ લઈ શકીએ, અને સૌથી અગત્યનું, કદાચ બીજા લોકોની સ્થિતિ પ્રત્યે વધુ સહાનુભૂતિ કેળવી શકીએ.
મીડિયા પણ આમાંથી શીખી શકે છે, ખરું ને?
ચોક્કસ. મીડિયા વધુ સચોટ, સંતુલિત અને ઓછું સનસનાટીભર્યું રિપોર્ટિંગ કરી શકે છે. માત્ર સમસ્યાઓ નહીં પણ કારણો, યોગદાન, સફળ ઉદાહરણો પણ બતાવી શકે, ગેરમાન્યતાઓ દૂર કરવામાં મદદ કરી શકે.
આખી વાતચીત પછી મને તો એવું લાગે છે કે સ્થળાંતર ખરેખર બહુ જટિલ વિષય છે. એને સરળ ફોર્મ્યુલામાં બાંધવો શક્ય નથી અને આપણી ઘણી માન્યતાઓ અધૂરી હોય છે.
મારા માટે મુખ્ય શીખ એ છે કે પુરાવા, આંતરરાષ્ટ્રીય સહકાર અને માનવીય દ્રષ્ટિકોણ, આ ત્રણ વગર સ્થળાંતરનું યોગ્ય સંચાલન શક્ય નથી. આપણે યાદ રાખવું જોઈએ કે આંકડા પાછળ માણસો છે, તેમની આશાઓ, મજબૂરીઓ, રાજકારણ કે ભાવનાઓ નહીં, પણ તથ્યો અને માનવતા મુખ્ય હોવા જોઈએ.
અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, ભવિષ્યમાં શું? ક્લાઇમેટ ચેન્જ જેવી અસરોથી સ્થળાંતરનું સ્વરૂપ કેવું બદલાશે? શું આપણે એ પડકારો માટે તૈયાર છીએ? આના પર વિચારવું ખૂબ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.